આપણે અત્યાર સુધી જોઈ ગયા કે નમાઝે જમાતનો કેટલો સવાબ છે, નમાઝે જમાતના બારમાં શું હુકમ છે, અને એમાં વારંવાર આ શબ્દો આવ્યા, ઇમામ મામૂમ એટલે નમાઝ પઢાવનાર, પેશ નમાઝ ઇમામ. તો નમાઝ પઢાવનાર કેવો હોવો જોઈએ, ઇમામ માટે શું શરતો છે, એટલે કે પેશ નમાઝની શું કન્ડિશનો છે, એના માટે આગળ શું ફરમાવે છે કે મસઅલો 462 મિલ કચ્છ. નમાઝે જમાતના ઇમામ માટે નીચે જણાવેલી શરતો પૂરી થવી જોઈએ. પહેલું કે નમાઝ પઢાવનાર એટલે ઇમામ બાલિગ અને અક્કલમંદ હોવો જોઈએ, એટલે એત્ર અજિલ્ત એ સાં દેસ્પ્રી. બીજું તે શિયા ઇસના અશરી હોવો જોઈએ, એટલે શિયિત જીઓ દેસીમાં જેને કહેવામાં આવે છે. ત્રીજું આદિલ હોવો જોઈએ, ઇન્સાફી ન્યાયી હોવો જોઈએ, એટલે પોતે શિસ્ત હોય. ચોથું હલાલ ઝાદો હોવો જોઈએ, એટલે કે નિસાસ લેજીટીમ વાળો હોય. પાંચમું એ નમાઝ સહી રીતે પડતો હોવો જોઈએ, એટલે કે ઇલ્દુઆ અકોમ્પ્લીટ કોરેક્ટમાં લા પ્રિયર. અને મામૂમ અગર મર્દ હોય તો ઇમામ માટે પણ મર્દ હોવું જરૂરી છે, એટલે કે જે નમાઝ પડવા વાળો પાછળ હોય, અગર તે મર્દ હોય, એ પુરુષ હોય, તો એના માટે જરૂરી છે કે જેની પાછળ તે નમાઝ પડી રહ્યો છે એ ઇમામ, એ નમાઝ પઢાવનાર પણ મર્દ એટલે પુરુષ હોવો જોઈએ. મસઅલો 463. જે ઇમામને કોઈ આદિલ તરીકે જાણતો હતો, પછી શક થાય કે હજી પોતાની અદાલત ઉપર એ બાકી હશે કે નહીં. જે ઇમામને કોઈ આદિલ તરીકે જાણતો હતો કે તે શિસ્ત છે, ન્યાયી છે, ઇન્સાફી છે, પછી શક થયો, દૂત આવ્યું કે હજી પોતાની અદાલત ઉપર એ ઇમામ બાકી છે કે નહીં, તો એવા ઇમામ સાથે જમાત પડી શકાય છે. શકને પરવા ન કરે, દૂત ઉપર યકીન ન રાખે, અને એવા ઇમામની પાછળ પોતે જમાતની નમાઝ પડી શકે છે. હવે અહકામે જમાત જોઈએ કે જમાત જે નમાઝ સાંભળે છે, નમાઝ જે કોમ્યુનિટર છે, એ અહકામ શું રાખે છે, એ જમાતના શું કન્ડિશનો શું કાનૂનો છે. મસઅલો 469. જ્યારે મામૂમ નિયત કરે ત્યારે જે ઇમામ સાથે નમાઝ પડી રહ્યો હોય તેને મોયન કરે, એટલે મામૂમ જે નમાઝ પડનાર છે પાછળ, અને આગળ જે ઇમામ છે એ ઇમામની પાછળ પોતે નમાઝ પડી રહ્યો છે એને નક્કી કરે. ભલે તેનું નામ તે જાણતો ન હોય તો એ નામ જાણવું જરૂરી નથી. અગર એમ જ નિયત કરે કે જે ઇમામે જમાત જે મોજૂદ છે અત્યારે નમાઝ પઢાવી રહ્યા છે તેની સાથે હું આ નમાઝ પઢી રહ્યો છે, તો એની નમાઝ સહી ગણાશે. મસઅલો 470. નમાઝે જમાતમાં કિરાત સિવાય મામૂમે દરેક ઝિક્ર વગેરે પોતે પડવું જોઈએ, એટલે નમાઝે જમાતમાં જે સૂરાઓ પડવામાં આવે છે, સૂરે અલહમદ અને બીજો કોઈ સૂરો, તો એ કિરાત સિવાય, એ બે સૂરાઓ સિવાય મામૂમે દરેક ઝિકર, રૂકુમાં, સજ્દામાં, કુનુતમાં, તશહુદ છે, સલામ છે, દરેક ઝિક્ર વગેરે પોતે પડવું જોઈએ. પણ જો ઇમામની ત્રીજી યા ચોથી રકાત હોય કે જ્યાં ઇમામ તસ્બીહાતે અરબા પડે, સૂરા ન પડતા હોય કારણ કે ત્રીજી અથવા એની ચોથી રકાત છે, અને પોતાની પહેલી યા બીજી રકાત છે, એટલે પોતે મોડો આવ્યો યા બીજો કોઈ કારણસર હતું કે જેથી પોતાની પહેલી રકાત છે યા બીજી રકાત છે, તો તે વખતે મામૂમ જે પાછળ નમાઝ પડી રહ્યો છે તે તસ્બીહાતે અરબા નહીં પડે, પણ પોતાની બીજી યા પહેલી રકાત હોય તો તે માટે થઈને એને અલહમદ અને બીજો સૂરો પડવું પડશે. મસઅલો 475. નમાઝે ઝોહર અને અસરની પહેલી અને બીજી રકાતમાં કે જ્યાં સૂરાઓ આખતે પડવામાં આવે છે, ઇમામ પણ સૂરાઓ આખતે પડતા હોય છે એ બે બપોરની નમાઝની અંદર, તો અહવત છે પર પ્રિકોશન જુરિદિક કે મામૂમ કિરાત ન પડે એટલે એ વખતે સુરાઓ ન પડે, ભલે ઇમામનો અવાજ આસ્તે હોય સંભળાતો ન હોય, પણ મુસ્તહબ છે, સુન્નત છે, સવાબથી ખાલી નથી કે તેની જગ્યાએ પોતે જિક્ર કરે, એટલે યા તો અલહમદુલિલ્લા પડે યા તો સુબહાનલ્લાહ પડે અને કિરાત એટલે સુરાઓ ન પડે. મસલો 1476, મામૂમે ઇમામથી પહેલા તકબીરતુલ એહરામ ન કહેવું જોઈએ. એટલે તકબીરતુલ એહરામ નમાઝની શરૂઆતમાં જે અલ્લાહુ અકબર એક વાજિબ છે, તો મામૂમ નમાઝ પઢનાર જે ઇમામની પાછળ પડી રહ્યો છે તો ઇમામની પહેલા પોતે એ અલ્લાહુ અકબર ની તકબીરતુલ એહરામ ન કહેવી જોઈએ. બલકે અહવતે વાજિબ છે પર પ્રેકોશિયો ઓબ્લિગતવાર કે જ્યાં સુધી ઇમામની તકબીર પૂરી ન થાય, જ્યાં સુધી તેણે અલ્લાહો અકબર પૂરું પડી લીધું ન હોય ત્યાં સુધી પોતે એ તકબીર ન કહે. એના પછીનો મસલો છે 1477 કે અગર મામૂમ ભૂલથી ઇમામની પહેલા સલામ પડી લે, હવે નમાઝનો આખરી વખત બયાન થઈ રહ્યો છે કે અગર મામૂમ ભૂલથી ઇન્વોલન્ટરીમાં ઇમામની પહેલા સલામ પડી લે તો એની નમાઝ સહી છે, એમાં કોઈ વાંધો નથી અને ફરીથી ઇમામની સાથે સલામ પડવી લાજિમ નથી. બલકે જો જાણી જોઈને પણ વોલોન્ટેરમાં એમ કરે કે ઇમામની પહેલા પોતે સલામ પડે તો તેમાં ઇશ્કાલ નથી. મસઅલો 1478, તકબીરતુલ એહરામ સિવાય, એટલે જે અલ્લાહુ અકબર નમાઝની શરૂઆતમાં કહેવામાં આવે છે એ તકબીરતુલ એહરામ સિવાય બાકીની વસ્તુઓ અગર ઇમામથી પહેલા પડે તો તેમાં વાંધો નથી. એટલે બાકીના જે જિકર કરવામાં આવે એ તકબીર સિવાયના, તે અગર ઇમામથી પહેલા પડે તો તેમાં વાંધો નથી. પણ જો એ ઇમામને સાંભળતો હોય અથવા એને ખબર હોય કે ઇમામ ક્યારે ફલાણી વસ્તુ પડશે, ક્યારે બીજી વસ્તુ પડશે એને માલુમ હોય તો અહવતે મુસ્તહબ છે પર પ્રેકોશિયો રોકો માંડે કે ઇમામથી પહેલા એ કાંઈ ન પડે એટલે કે એની વાટ જુએ. મસલો એના પછીનો મસલો છે કે નમાઝમાં પડાતી વસ્તુઓને બાદ કરતા, અત્યારે પડવાની વાત આવી હતી કે તકબીરતુલ એહરામ સિવાય બાકીની વસ્તુઓ અગર ઇમામથી પહેલા પડે તો તેમાં વાંધો નથી, એ પડવાની વાત હતી. પણ અહીંયા હવે બીજો મસલો છે, નમાઝમાં પડાતી વસ્તુઓને બાદ કરતા, એને કાઢી નાખતા, નમાઝમાં જેટલા કાર્યો છે, જેટલા અમલ છે, જેટલા કામ છે, એટલે જેટલા મુહમા અને આક્ષીઓ છે નમાઝની અંદર, પડવાની વાત નથી હવે અમલની વાત થઈ રહી છે, તો જેટલા કાર્યો અને અમલ છે જેમ કે રૂકુ છે, જેમ કે સજદા છે વગેરે, તે માટે જરૂરી છે કે મામૂમ ઇમામની સાથે કરે યા તો થોડીક વાર બાદ અંજામ આપે. અગર કોઈ મામૂમ જાણી બુજીને વોલોન્ટેરમાં એવું કરે કે ઇમામથી પહેલા અથવા ઘણી ઢીલ બાદ બજાવી લાવે, એટલે કે એ આક્ષીઓ રૂકુમાં જવું અને સજદામાં જવું ઇમામથી પહેલા પોતે એ કરી લે, અથવા તો એટલી ઢીલ કરે, એટલી આરસ કરે, એટલું મોડું કરે જ્યારે કે ઇમામ રૂકુ અને સજદામાં પહોંચી ગયા હોય, એટલે કે ઇમામથી પહેલા અથવા ઘણી ઢીલ બાદ બજાવી લાવે તો તેની જમાત બાતિલ ગણાશે, એટલે એ નમાઝ સહી નથી. પણ જો ફુરાદાના હુકમો મુજબ નમાઝ જારી રાખે તો તેની નમાઝ સહી ગણાશે, એટલે તેની જમાતની નમાઝ બાતિલ છે પણ નમાઝ એની બાતિલ નથી અગર તે ફુરાદાની નિયત કરીને એ નમાઝને ખતમ કરે. એટલે કે જો ફુરાદાના હુકમો મુજબ નમાઝ જારી રાખે તો તેની નમાઝ સહી ગણાશે. એના પછીનો મસલો 1480, અગર કોઈ શખ્સ ભૂલથી ઇમામથી પહેલા રૂકુમાંથી માથું ઊંચકી લે, તો અગર ઇમામ હજી રૂકુમાં હોય તો એના માટે અહવત છે કે પાછો રૂકુમાં જાય. એટલે કે કોઈ માણસ ભૂલથી ઇન્વોલન્ટરીમાં ઇમામથી પહેલા રૂકુમાંથી માથું ઊંચું કરી લઈએ, જ્યારે કે ઇમામનું માથું હજી રૂકુમાં છે, તો અગર ઇમામ હજી રૂકુમાં હોય તો એના માટે અહવત છે, બહેતર છે પર પ્રેકોશિયન જુરિદિક કે પાછો પોતે રૂકુમાં ચાલ્યો જાય અને ઇમામની સાથે મળીને માથું ઊંચું કરે. આવા સંજોગમાં, આવી હાલતમાં, જો કે રોકડમાં વધારો થશે, કારણ કે એક વખત રૂકુ કરી લીધું અને ઉભો થઈ ગયો અને પાછો બીજો રૂકુ કર્યો ઇમામને જોડાવવા માટે, તો આવા સંજોગમાં, આવી હાલતમાં રોકડમાં વધારો થશે, કારણ કે બે રૂકુ થઈ ગયા, તો એની એ કારણથી પણ નમાઝ બાતિલ નહીં થાય. રોકડમાં વધારો થશે પણ એથી નમાઝ બાતિલ નહીં થાય. પણ એક બીજો કન્ડિશન છે, પણ જો એ રૂકુમાં જવા માટે ઝૂકે, એ નમે, રૂકુ માટે નમે અને ઇમામ સાથે જોડાઈ શકે, એથી પહેલા ઇમામ રૂકુથી ઉભા થઈ જાય, તો મામૂમની નમાઝ અહવતની રૂએ બાતિલ છે. એટલે કે એક વખત રૂકુમાંથી માથું ઊંચું કરી લીધું અને ઇમામ હજી તેમનું માથું રૂકુમાં છે, તો એ વખતે એ રૂકુમાં જવા માટે નમે અને ઇમામ સાથે જોડાઈ શકે, એના સાથે સામેલ થઈ જાય, એથી પહેલા ઇમામ તો રૂકુથી ઉભા થઈ ગયા, તો મામૂમની નમાઝ અહવતની રૂએ પર પ્રેકોશિયન એ નમાઝ બાતિલ છે. મસઅલો 1481. અગર કોઈ માણસ ભૂલથી માથું ઉપાડે અને એ જુએ કે ઇમામ હજી સજ્દામાં છે, પહેલે રૂકુની વાત થઈ, હવે સજ્દાની વાત છે, કે અગર કોઈ માણસ ભૂલથી માથું ઉપાડે અને એ જુએ કે ઇમામ હજી સજ્દામાં છે, તો અહવતની રૂએ પાર પ્રેકોશિયું એ પાછો સજ્દામાં જશે. અને જો બંને સજ્દામાં એવું બને તો અગર તે ભલે બે સજ્દા સાથે મળીને રૂકન છે, પણ એની નમાઝ બાતિલ નહીં ગણાય. જેવી રૂકુમાં વારિત થયું કે એકના બદલે બે રૂકુ થઈ ગયા, એ જ પ્રમાણે અહીં જ્યારે પહેલા સજ્દામાં એના બે સજ્દા થયા, તો આ રકાતની અંદરમાં તેના ત્રણ સજ્દા થયા, પણ બે સજ્દામાં એ જ હાલત ઉપસ્થિત થતા એના ચાર સજ્દા થયા, તો રૂકનમાં વધારો થઈ ગયો, પણ એની નમાઝ બાતિલ નહીં ગણાય. પાછો એ મસલો હું પડું છું, 1481. અગર કોઈ માણસ ભૂલથી માથું ઉપાડે અને એ જુએ કે ઇમામ હજી સજ્દામાં છે, તો અહવતની રૂએ એ પાછો સજ્દામાં જશે. અને જો બંને સજ્દામાં, એટલે ઇમામના બંને સજ્દામાં એવું બને, તો ભલે બે સજ્દા સાથે મળીને રૂકન છે, એટલે કે એના ચાર સજ્દા થઈ ગયા, તો પણ એની નમાઝ બાતિલ નહીં થાય. મસઅલો 1482. જે માણસે ઇમામથી પહેલા ભૂલથી માથું ઉપાડી લીધું હોય અને ફરી સજદો કરે, ત્યારે એને જણાય કે ઇમામે માથું ઉપાડી લીધું છે. એટલે જે માણસે ઇમામથી પહેલા ભૂલથી માથું ઉપાડી લીધું હોય અને ફરી સજદો કરે, ત્યારે એને જણાય કે ઇમામ તો માથું ઉપાડી લીધું છે, તો એની નમાઝ સહી છે. પણ જો એ રીતે બંને સજ્દામાં બને, એટલે આવી જ હાલત બે ઇમામના બે સજ્દામાં એની બને, એટલે એના બે ના બદલીમાં ચાર સજ્દા થઈ ગયા, ત્રણની બદલીમાં પણ ચાર સજ્દા થઈ ગયા, તો અહવતની રૂએ પર પ્રેકોશિયન જુરિદિક એની નમાઝ બાતિલ છે. મસઅલો 1483. અગર કોઈ શખ્સ ભૂલથી સિજદા યા રૂકુમાંથી ઇમામથી પહેલા માથું ઊંચકી લે, એટલે કે અગર કોઈ શખ્સ ભૂલથી ઇન્વોલન્ટરીમાં સિજદા યા રૂકુમાંથી ઇમામથી પહેલા માથું ઊંચું કરી લે અને પછી એમ ધારીને કે ફરી ઇમામ સાથે નહીં જોડાઈ શકે, એ રૂકુ યા સિજદામાં પાછો ન જાય, તો એની જમાત અને નમાઝ સહી ગણાશે. એની જમાત પણ સહી છે, એની નમાઝ પણ બરાબર છે, એમાં કોઈ વાંધો નથી. આખરી મસનદ છે 1488. અગર ઇમામ ભૂલથી જે રકાતમાં કુનુત નથી તેમાં કુનુત પડી નાખે, અગર ઇમામ ભૂલથી જે રકાતમાં કુનુત નથી કુનુત પડી નાખે, એટલે યા પહેલી રકાતમાં યા ત્રીજી રકાતમાં દાખલા તરીકે, અથવા જે રકાતમાં તશહુદ નથી તશહુદ શરૂ કરી લઈએ, જે રકાતમાં તશહુદ નથી એમાં તશહુદ શરૂ કરી લઈએ, તો મામૂમ એટલે જે પાછળ નમાઝ પડી રહ્યો છે એ પોતે કુનુત કે તશહુદ ન પડે, પણ ઇમામથી પહેલા એ રૂકુમાં નહીં જઈ શકે યા એનાથી પહેલા ઉભો નહીં થઈ શકે. ભલે ઇમામની ભૂલ થઈ ગઈ, એ કુનુત પડે છે અને પોતે કુનુત નથી પડતો, તો પણ તે ઇમામની પહેલા રૂકુમાં નથી જઈ શકતો. અગર ઇમામ ભૂલથી તશહુદ પડે છે અને પોતે તશહુદ નથી પડતો કારણ કે ઇમામની ભૂલ છે, તો પણ ઇમામની પહેલા પોતે ઉભો નથી થઈ શકતો, એટલે કે યા એ મામૂમ એ કુનુત કે તશહુદ ન પડે પણ ઇમામથી પહેલા એ રૂકુમાં નહીં જઈ શકે યા એનાથી પહેલા ઉભો નહીં થઈ શકે, બલકે એ ઇંતેજાર કરશે, વાટ જોશે કે ઇમામ કુનુત અથવા તશહુદથી ફારિગ થાય, એ કુનુત અને તશહુદ પડી લે ત્યારે બાકી રહેલી નમાઝ તેની સાથે અદા કરે. હવે આપણે નમાઝ જમાઅતમાં ઇમામની શું ફરજ છે અને મામૂમની શું ફરજ છે એ તપાસીએ કે નમાઝ જમાઅત જે પ્રિયર અને એસેમ્બલી છે તો એમાં ઇમામના કન્ડિશનો આપણે જોઈ ગયા, તો ઇમામ માટે પણ કોઈ ફરજ છે, કોઈ ઓબ્લિગેશન છે, અને મામૂમ જે ઇમામની પાછળ નમાઝ પડી રહ્યો છે એની તો આપણા ઘણા કન્ડિશનો જોઈ ગયા, પણ એની પણ બીજી કઈ ફરજો છે જે આગા ફરમાવી રહ્યા છે મસલાની અંદરમાં, કે અગર મામૂમમાં એક જ મર્દ હોય તો મુસ્તહબ છે કે ઇમામની જમણી બાજુ ઉભો રહે, કે નમાઝ જમાત થઈ રહી છે, પેશ નમાઝ એક છે અને નમાઝ પઢનાર પણ એક છે, તો હવે અગર મામૂમમાં એક જ પુરુષ હોય એટલે નમાઝ પઢનાર એક જ હોય તો મુસ્તહબ છે કે ઇમામની જમણી બાજુએ ઉભો રહે, અને એ પછી મસલો 1491માં ઇમામ ફરમાવે છે કે મુસ્તહબ છે કે ઇમામ સફની વચ્ચોવચ ઉભા રહે, એટલે ઇમામ જે નમાઝ પઢાવી રહ્યા છે એ પેશ નમાઝ મુસ્તહબ છે, સુન્નત છે, એ સવાબ ભરેલું છે કે ઇમામ સફની વચ્ચોવચ ઉભો રહે, અને પરહેજગાર અને ઇલ્મવાળા પહેલી સફમાં હોય, એટલે ઇમામની પાછળ જે પહેલી સફ થઈ રહી હોય તો એમાં મુસ્તહબ છે, સવાબ છે, બહુ જ સવાબ છે, સુન્નત છે કે પહેલી સફમાં પરહેજગાર લોકો, ખાસ મોમિન લોકો, ખાસ તકવાવાળા માણસો, ખાસ ઇલ્મવાળા માણસો એટલે આલિમો પહેલી સફમાં હોય તો તેમાં વધારે સવાબ છે. એના પછી મસઅલો 1492 છે કે મુસ્તહબ છે એટલે સુન્નત છે, સવાબ ભરેલું છે કે નમાઝ જમાતની સફો વ્યવસ્થિત હોય અને એક સફમાં ઉભા રહેનારાઓ વચ્ચે કોઈ ફાસલો ન હોવો જોઈએ, એવી રીતે કે એકબીજાના ખંભા મળેલા હોય, એટલે સુન્નત છે કે જમાતની સફોની અંદર એકબીજા નમાઝીઓ મળેલા હોય એટલે એના ખંભાઓ એકબીજાના અડતા હોય, ભટકાતા હોય, મળેલા હોય, અને એક સફમાં ઉભા રહેનારાઓ વચ્ચે કોઈ ફાસલો, કોઈ અંતર, કોઈ ડિસ્ટન્સ ન હોવો જોઈએ. એના પછી આગળ ફરમાવે છે કે જ્યારે એકામા આવી રહી હોય નમાઝની એકામા અઝાનની બાદ, તો મુસ્તહબ છે, સુન્નત છે કે જ્યારે કદ કામતી સલાત પડાયા બાદ મામૂમ ઉભા થાય, એટલે જ્યારે એકામા આવી રહી હોય ત્યારે સુન્નત છે કે કદ કામતી સલાહ પડાયા બાદ મામૂમ ઉભા થાય. એના પછીનો મસાલો છે કે મુસ્તહબ છે કે ઇમામ મામૂમમાં જે લોકો બીજા કરતા કમજોર યા વયોવૃદ્ધ હોય તેનો ખ્યાલ રાખે, એટલે કે ઇમામ પેશ નમાઝ જે નમાઝ પઢાવી રહ્યો હોય તો મામૂમ જે નમાઝ પાછળ પડી રહ્યા છે એનો વધારે ખ્યાલ રાખે કે કોણ તેમાં કમજોર છે, કોણ નબળો છે, કોણ ઝઈફ છે, કોણ બીમાર છે એનો વધારે ખ્યાલ રાખે, અને કુનુત રૂકુ અને સજદાને ન લંબાવે સિવાય એ હાલતમાં કે તેની સાથે જે નમાઝ પડવા વાળાઓ હોય એ મુજબની ઈચ્છા હોય. ફક્ત એ જ હાલતમાં જ્યારે નમાઝ પડનારાઓની એ મુજબની ઈચ્છા હોય, નહીં તો તેને કમજોર ઝઈફો અને બીમારોનો ખ્યાલ કરવો પડશે. ઇમામ માટે મુસ્તહબ છે, સુન્નત છે, સવાબ ભરેલું છે કે જે કિરાત અને ઝિક્ર અવાજથી પડે છે તેને એવા સાદે પડે કે બીજા સાંભળી શકે. એટલે જે નમાઝ પડાવી રહ્યો હોય એનો સાદ એવો હોવો જોઈએ કે જે સુરાઓ પોતે પડી રહ્યો છે, જે ઝિક્ર પોતે કરી રહ્યો છે એવા સાદે પડે કે બીજા સાંભળી શકે, પણ હદ ઉપરાંત અવાજ ઊંચો ન હોવો જોઈએ. એના પછીનો મસલો છે, અગર ઇમામને રૂકુની હાલતમાં ખબર પડે, રૂકુની હાલતમાં ઇમામને ખબર પડે કે નવો આવેલો માણસ જમાતમાં જોડાવા માંગે છે, એટલે કે ઇમામ રૂકુની હાલતમાં છે અને એને ખબર મળી, એ જાણ્યા કે કોઈ નવો આવેલો માણસ જમાતમાં જોડાવા માંગે છે, તો મુસ્તહબ છે, સુન્નત છે, સવાબથી ખાલી નથી કે રૂકુમાં જેટલી વાર લાગતી હોય તેના કરતા બમણી વાર ઇમામ લગાડે અને ઉભો થઈ જાય અને એ પછી નવા આવેલાઓ માટે ઇંતજાર ન કરે. હવે નમાઝ જમાતમાં મકરૂહ બાબતો, એના પછીના બે મસલા છે. ઇમામ ફરમાવે છે કે અગર નમાઝે જમાતની સફોની અંદર ખાલી જગ્યા પડી હોય તો તે મૂકીને જમાતમાં એકલા ઉભા રહેવું મકરૂહ છે. એટલે કે નમાઝે જમાતની સફોમાં ખાલી જગ્યા પડી હોય તો તે મૂકીને જમાતમાં એકલા ઉભા રહેવું મકરૂહ છે, બહેતર છે કે જે સફ ખાલી છે એને પોતે ભરી નાખે. એના પછીનો છેલ્લો મસલો છે કે મકરૂહ છે કે મામૂમ નમાઝના ઝિક્ર એવી રીતે પડે કે ઇમામને સંભળાય. એટલે કે મામૂમ જે ઝિક્ર પડી રહ્યો હોય રૂકુમાં, સજદામાં, કુનુતમાં, તો મામૂમ નમાઝના ઝિક્રને એવી રીતે પડે કે ઇમામ પોતે સાંભળી રહ્યા હોય. એક તો ઇમામ પોતે પડતા હોય અને મામૂમનો અવાજ સાંભળે તો તે હાલત મકરૂહ છે, મામૂમને એવી રીતે ન કરવું જોઈએ.